நாச்சி லியாற்றே யாதோமா சமித்ர நம ஹெலேஸ்தி சமாச்சார் ஆயவாற்றே பிதாஜி பிதாஜி சுனியோ માં સુમિત્રાની કુખે જોડિયા બાળકનો જન્મ થયો છે. આને કૈલાસપતિ કે ભવાની, પછી તો અવધપતિ અને અયોધ્યાના આનંદને હું ક્યાં શબ્દમાં વર્ણવું. ભવાની મૂંગાના મોઢામાં કોઈ ગોળનો ગાંગડો મૂકીને પછી એમને કહે કે બતાવ આ ગોળ કેવો ગળ્યો છે. એ મૂંગો જો ગોળનું વર્ણન કરી શકે તો આજ અયોધ્યાવાસીઓના આનંદનું, અવધપતિના આનંદનું વર્ણન થઈ શકે. આખી અયોધ્યા જ આનંદમાં ડૂબી છે. ઘેર ઘેર રંગોળીઓ પુરાણે છે, ઘેર ઘેર તોરણો બંધાણા છે. અનેક નારીઓ સુંદર સુંદર વસ્ત્ર આભૂષણને ધારણ કરી કરી આજે ચારેય કોરના દર્શન કરવા માટે ઉમટ્યા છે. કૈલાસપતિ કે ભવાની, આજનો આનંદ વર્ણવ્યો જાય તેમ નથી. પ્રભુ પ્રાગટ્યના આનંદમાં અવધપતિ તુરંત દૂતોને મોકલ્યા છે. ગુરુ વશિષ્ઠજીને સમાચાર કહેવડાવો, ગુરુને સંદેશો અપાવડાવો, ગુરુદેવ તમારો આશીર્વાદ સાકાર થયો છે, મારું સદૈવને માટે વાંજ્યું મેણું ટળ્યું છે, આપ જલ્દી કોરોને દર્શન દેવા માટે પધારો. અવધપતિની પાસેથી દૂતો દોડતા ગુરુ વશિષ્ઠજીને આંગણે ગયા છે. ગુરુદેવ ગુરુદેવ વધામણી, ગુરુદેવ વધામણી. અવધપતિની ઘેરે ચાર ચાર કોરોનો જન્મ થયો છે. સમાચાર સાંભળતા ગુરુ વશિષ્ઠજી પણ દોડતા દોડતા આવ્યા છે. ચારે બાળકોના દર્શન કરી ગુરુ વશિષ્ઠજી થોડી વાર તો મૌન હો ગયે, અવાક હો ગયે. અવધપતિએ પ્રશ્ન કર્યો છે, ગુરુદેવ આપ ક્યો અવાક હો ગયે, કુછ બોલતે ક્યુ નહીં? ગુરુ વશિષ્ઠજી બોલ્યા છે, અવધ મેં ક્યાં કહું, મેં ક્યાં બતાવું? અવધ જેને માટે મેં જંગલ સેવીએ છીએ, જેને માટે સંસારના સુખને હરામ કરીએ છીએ, એ બ્રહ્મા આજ તારે આંગણે પુત્ર બનીને આવ્યા છે. એ આજ તને પિતા બનાવવા માટે ભૂમંડળ ઉપર એનું પ્રાગટ્ય થયું છે. અને કૈલાસપતિ કે ભવાની, આ શબ્દ સાંભળતાની સાથે અવધપતિનો આનંદ ખૂબ વધ્યો છે. એ આનંદ કેવો હશે, એના શબ્દો શું કહો તને? મનુષ્યને તો આનંદ છે, પશુ પક્ષીને આનંદ છે, ડબમાં રહેલા સૂર્યને પણ આજ આનંદ માતો નથી. માસ દિવસ કર દિવસ ભા, મરમ ન જાનહી કો, હું તને શું કહું? ભવાની, સૂર્ય નક્કી કરી નાખ્યું આપણે આથમવું જ નથી. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, ચાર દિવસ, આઠ દિવસ, પંદર દિવસ, એક એક મહિનો વ્યતીત થયો, સૂરજ આથમવા તૈયાર નથી. મોકો મળપે જવા દે કોઈ? હા, સૂરજને પ્રભુના દર્શનમાં એટલો બધો આનંદ આવી રહ્યો છે. સૂર્યદેવે નક્કી કર્યું છે, બસ દર્શન કરે જ રાખવું, કરે જ રાખવું. ચંદ્રે ભગવાન રાઘવને ફરિયાદ કરી છે, કૃપાનાથ આ ભૂમંડળ ઉપર તો પધાર્યા પણ સૂર્ય મને લાભ લેવા જ દેતો નથી. સૂર્ય આથમતા નથી, સૂર્ય આથમે નહીં તો મને લાભ મળે ક્યાંથી? માટે કૃપા કરો, સૂર્યને કહો મને તમારા દર્શન થવે, વિદાય લઈએ. અને કૃપાના આ તો અન્યાય થયો કહેવાય, આવો જબરો અન્યાય. એકાદ બે દાડા સુધી સૂર્ય અસ્તિત્વ ટકાવે તો બરાબર છે, એક એક માસ વ્યતીત થયો મને કદી દર્શન નહીં. માલિક મારી સાથે અન્યાય કેમ? ભગવાન રાઘવે કીધું હશે, ચંદ્રદેવ તમારી વાત સાચી છે પણ હું મર્યાદા પુરુષોત્તમ અત્યારે પ્રગટ થયો છું, મારો સ્વભાવ ઘણો સરળ હશે, એ સરળતાનો લાભ કદાચ સૂર્યનારાયણ લઈ ગયા પણ ચિંતા નહીં કરશો. જા હું તમને વચન આપું છું, હવે જયારે જયારે ભૂમંડળ ઉપર પ્રગટ થાય ને ત્યારે તમારું અસ્તિત્વ હશે ને ત્યારે પ્રગટ થાય, બસ તે દાડે આપને યોગ્ય લાગે એટલો સમય આપ દર્શન કર્યો, તે દાડે પછી સૂર્યદેવને દર્શન નહીં થાય, બસ. અને શબ્દ સાંભળી ચંદ્ર પણ ખૂબ રાજી થયા છે. અને તમે તપાસો, ભગવાન રાઘવ પછીના જેટલા જેટલા અવતારો થયા તમામે રાત્રિ પસંદ કરી, ભગવાન કૃષ્ણ પધાર્યા, રાત્રિ પસંદ કરી, વચન આપ્યું હતું ને, અને એનું કામકાજ પાછું આપણા જેવું નથી. અભી બોલા અભી ફોક, એને તો વચનની કિંમત છે. અને જેને કારણે સૂર્યનારાયણને જે લાભ મળ્યો હતો એવો જ લાભ ચંદ્રને આપવા માટે ભગવાન વચન આપ્યું હતું, ભગવાને પાડ્યો. કૃષ્ણ અવતાર રાત્રિના 12 વાગે ભગવાન સ્વામિનારાયણ પધાર્યા, તો રાત્રિના 10:10 નક્કી કરી નાખ્યું, બસ હવે ચંદ્રને જ લાભ આપવો છે. દેવી ભગવાન રાઘવનું જયારે પ્રાગટ્ય થયું ત્યારે અયોધ્યામાં બહુ મોટો આનંદ ઉત્સવ ઉજવાતો હતો. હું પણ ગયો હતો કાકભૂષણની સાથે, કોઈને કીધું નથી, તમને કહું છું ખાનગીમાં. કૈલાસપતિ કહે છે ખાનગીમાં તમને કહું છું, તમને કોઈને કહેતા નહીં પાછા. હું પણ ગયો હતો પણ મારો વેશ છુપાવીને ગયો હતો, લોકોને આનંદ માતો નહોતો અને બધાને અઢળક દાનો અપાતા હતા, પણ મારે તો દાન બીજું જોતું નહોતું. અમારે તો બસ ભગવાન રાઘવના દર્શન કરવા હતા. એવી છુપકીથી અમે નજીક પહોંચી ગયા અને ભગવાન રામના દર્શન કરી અમે જીવનને ધન્યતા અનુભવી. એ દિવસ હજુ મને ભૂલાતો નથી. નાના એકડાઓ ભગવાન રાઘવ માં કૌશલ્યની ગોદમાં ખેલતા હતા. અદભુત એ શ્યામ સુંદર મૂર્તિ હતી. એ મૂર્તિ નિહાળતા નિહાળતા ભવાની મને કે કાકભૂષણે બેમાંથી એકને શરીરનું અનુસંધાન નહોતું રહ્યું. કલાકો વીતી ગયા હતા પણ અમે શરીરની શુદ્ધિ ભૂલ્યા હતા. અનભક્તો હકીકત છે, પરમાત્માનું દર્શન એનો આનંદ એ ઘડીએ જ પ્રાપ્ત થઈ શકે જે ઘડીએ દર્શન કરતા કરતા એની સ્મૃતિ કરતા કરતા જગત ભૂલાય. જગત ભૂલાણા વિના કરાયેલું દર્શન પૂર્ણ સુખ આપી શકતું નથી. તમારા મનમાં એમ થાય થોડી કઈ જગત તે ભૂલાતા હશે, ઓહોના લોકો ભૂલી જાય છે, રૂપિયા ગણતા ગણતા ઓહોનું ભૂલાઈ જવાય છે, એકાકાર થઈ ગયા હોય ને. અરે ભલા માણસો, પેલા જુગાર રમનારા આમને સામને ગોઠવણી વાળીને બેસી ગયા હોય, બબેન ત્રણ ત્રણ ચાર ચાર કલાક કેમ જાય ની ખબર નથી રહેતી, બોલો એને. અરે ગામ ની અંદર અહીંયા તો કઈ ભાગશી ભંડારીયામાં તો મોટું ગામ નથી એટલે બહુ મોટા ઓટા નહીં હોય, પણ અમારી બાજુ બાજુ ઓટા બહુ છે. ઓટા ઉપર ગપ્પા મારવા બેસી જાય ને તો રાતના 12 ને 1 વાગે તો લોકોને ભાન નથી રહેતું, રાતના 1 વાગ્યો એમાં રસ મનાય છે. તેનું જો ભાન ન રહેતું હોય તો જેને ભગવાનમાં રસ મનાય એને શરીરનું ક્યાંથી ભાન રહે, ક્યાંથી શુદ્ધિ રહે. અન ભક્તો જયારે શરીર શુદ્ધિ બોલાય, દેહ થકી અલગ થવાય, ત્યારે પરમાત્માના દર્શનનો જે આનંદ છે મહાલૌકિક હોય શકે. કૈલાસપતિ કે ભવાની ચારે પુત્ર થોડા જયારે મોટા થયા, અવધપતિએ ગુરુ વશિષ્ઠજીને પોતાની પાસે બોલાવ્યા છે અને ગુરુ વશિષ્ઠજીને જયારે પધરામણી થઈ, ગુરુ વશિષ્ઠજીને કીધું છે, ગુરુદેવ આપનું આગમન અમારા મંગલ માટે જ હશે, આપને વિનંતી એટલી કરીએ છીએ. ચારે પુત્ર નામકરણ સંસ્કાર વિધિ કરો અને ગુરુદેવ આપને યોગ્ય લાગે એ રીતના નામ પાડો. ઇની કે નામ અનેક અનુપા, મેં રૂપ કહબ સ્વમતિ અનુરૂપા. વશિષ્ઠજી પહેલા તો એવું બોલે કે આનું નામ હું શું પાડું, કારણ કે આના અનેક નામ છે. પરંતુ તેમ છતાંય તમે કહો છો તાલોકની રીતે નામકરણ સંસ્કાર વિધિ કરું છું. જોકે હવે ધીમે ધીમે કરતા નામકરણ સંસ્કાર વિધિ થવા માંડ્યો છે, નતર વચ્ચે વચ્ચે તો એમને પાડી દીધા. આમાં 40 વર્ષ દાદા ને તેમ પૂછો 50-60 વધારાના કઈ જોયું તું કુંડળી મુંડળી, તો કે ના ના ફયબાને યોગ્ય લાગ્યું પાડી દીધું. એમ ફય પાડેલા નામ વાળા આમાં જાજા બેઠા છે, બોલો. કુંડળી જો નામ પડાણું હોય એવા તો જુજ આમાં 5% બેઠા છે, ફયબાને આધારે નામ. અને જન્મ તારીખ નો દાખલો દાદા ને પૂછે, દાદા કેટલા વર્ષ થયા, લગભગ અટકળે 68 થયા છે, અટકળે. એમાં 5% ઓછા હોય ને કા 5 ઉલંઘી ગયા હોય. પણ પ્રભુનું જયારે પ્રાગટ્ય થયું છે, અવધપતિએ જયારે કહ્યું છે કે આપાનું નામકરણ સંસ્કાર વિધિ કરો, અને એ વખતે વશિષ્ઠજીએ કહ્યું છે, સાંભળો અવધપતિ, આ શ્યામ સુંદર કૌશલ્યાનંદન એનું નામ રામ રાખું છું. ભક્ત કેવો હોય, પ્રેમ કેવો હોય, દુનિયાને પ્રેમનું સ્વરૂપ દેખાડવા માટે જેનું પ્રાગટ્ય થયું છે એવા કઈ કઈ નંદનનું નામ હું ભરત રાખું છું અને અનેક વિઘ્નોને હરનાર એવા સુમિત્ર નંદન એના એક પુત્ર નામ હું શત્રુઘ્ન રાખું છું અને સિંહ જેવી સાવ જેવી જેની સામર્થ્ય છે એનું નામ હું લક્ષ્મણ રાખું છું. ચારે પુત્ર નામકરણ સંસ્કાર વિધિ કર્યો છે અને કૈલાસપતિ કે ભવાની ચારે પુત્રો થોડાક મોટા જ્યાં થયા બબેની જોડી થઈ ગઈ, રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન, એક શ્યામ ઓર એક ગૌ, અદ્ભુત જોડી થઈ છે. ચારે પુત્રો ધીમે ધીમે કરતા જ્યારે મોટા થવા લાગ્યા છે ભગવાન પણ આ ભૂમંડળ ઉપર અનેકને સુખ દેવા માટે પધારસ માટે વિધવિધ પ્રકારના ચરિત્રો કરે અને ભગવાનનું આગમન જેટલા માટે હોય છે. ભગવાન કોઈને મારે છે, કોઈને જીવાડે છે, કોઈને આપે છે, કોઈનું લઈ લે છે, વાત તો બહુ સામાન્ય છે. એ આપ્યું કે લીધું, કોઈને માર્યો કોઈને બચાવો એ મહત્વતા નથી, બરાબર સમજો. પણ એ જે ઘટનાઓ ઘટે છે, એ જે ઘટનાઓ ઘટે છે એની જે સ્મૃતિ છે એ બહુ મહાન છે. ભગવાને માનો એકવાર હિરણાક્ષી હિરણ્યકશિપ પણ મારી નાખ્યો, મરી ગયા. રાવણ કુંભકર્ણને માર્યા એટલે મરી ગયા. કંસને માર્યો એટલે મરી ગયો એ મહત્વનું નથી. ભગવાન શ્રી હરિએ કાલિદત્તને માર્યો એટલે મરી ગયો, એ ઘટના ઘટી ગઈ. એ ઘટના ઘટી મહત્વની નથી, પરંતુ ઘટના ઘટવાની જે ક્રિયા છે એ માર્યા મહત્વનું નથી, પણ એ જે ક્રિયા છે, જે ઘટના ઘટવાની જે ક્રિયા છે એ બહુ જ મહત્વની છે. મુમુક્ષુ એ ક્રિયાને, પરમાત્માએ કરેલી ક્રિયા લીલાને જો યાદ કરે તો લીલાના સંભાળવા માત્રથી જીવાત્માની ભવાટીના તમામ બંધનો તૂટી જાય છે. ભગવાન સ્વામિનારાયણે મધ્યના 35મા વચનામૃતમાં એક મોક્ષની બહુ અદ્ભુત પદ્ધતિ બતાવી છે. ભગવાન સ્વામિનારાયણ કહે મોક્ષના વિધવિધ રસ્તાઓ છે, વિધવિધ રસ્તાઓ છે અને અબજો કાળથી અનેક મુમુક્ષુ મહાત્માઓ વિધવિધ રસ્તે મોક્ષને પથે ચાલ્યા છે. પણ ભગવાન સ્વામિનારાયણ કે લાવો હું તમને અનેક રસ્તાઓમાં સરળમાં સરળ મોક્ષનો રસ્તો દેખાડું અને એમાં ચાર રસ્તાઓ બતાવ્યા છે. એક ભગવાનનું નામ રટન, બીજું ભગવાનના ચરિત્રનું ગાન. તો ચરિત્ર ક્યારે ગાઈ શકાય? આ પૃથ્વી પર આવીને કંઈક કરે તો ગવાય ને. કોકને મારે, કોઈને મરાવે, કોઈને આપે, કોઈનું લઈ લે, કોઈથી ડરે, કોઈને ડરાવે, વિધવિધ ચરિત્રો ન કરે તો ગાઈએ શું આપણે? કહો એટલે એક તો ભગવાનનું નામ, ભગવાનના ચરિત્ર, અને નામ તો મહાન છે જ, એ તો જગત આખું જાણે છે. અજામેલે નારાયણનું નામ લીધું અને યમ પાસ થકી મુકાણો અને રામાયણના મૂળ રચયતા વાલ્મીકી મહર્ષિને ક્યાં દુનિયા ભૂલે એમ છે? કહો દુનિયાએ કલ્પના નહીં કરી હોય કે એક દાડો આ મારનારો હજારો લાખો ને તારનારો બનશે, કોઈને કલ્પના નહીં હોય. અરે બીજાને તો નહીં, સ્વયંને પણ કલ્પના નહીં હોય કે આજ હું લાખો ને મારનારો છું પણ કાલે સવારે લાખો નો તારનાર બની જઈશ. સ્વયં એ વાલ્ય લૂંટારાને પણ કલ્પના નહોતી, પરંતુ નામનો પ્રતાપ છે. નારદના શબ્દને હા પડી અને પરમાત્મા નામનો ઘોષ કર્યો, રામ 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 રટતા રટતા એમ લખ્યું. નામ ભૂલાણું મરામ 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 શરૂ થયું. બે ફેરી બોલે ત્યારે એક ફેર રામ થાય. મરામ મરામ રડતા રડતા પણ તુલસીદાસજીનું લખવું પડ્યું, ઉલટ નામ જપત જગ જાની વાલ્મીકી બને ભાઈ બ્રહ્મ સમાની. ઉલટ નામ રડતા રડતા પણ વાલ્મીકી બ્રહ્મરૂપ હો ગયે, વાલ્યો મટીને વાલ્મીકી થઈ ગયા, પોતે તો તર્યા અનેકને તારી દીધા. એટલા માટે ભગવાન સ્વામિનારાયણ કે એક તો નામ, બીજા અમારા ચરિત્રો, ત્રીજી અમારી ઉપાસના ભક્તિ અને ચોથું સદાચાર બાંધેલી મર્યાદા. આ પ્રમાણે જો ઘોર કળે કાળની અંદર મુમુક્ષ રહેવા માંડે તો મોક્ષમાં કોઈ પ્રકારની કચાસ રહે જ નહીં એમ. અને જીવાત્માના મોક્ષને માટે જ ભગવાન વિધવિધ લીલાઓ કરે. એક દાડો તુલસીદાસજી કે માં કૌશલ્યાજી પ્રભુ માટે વિધવિધ પ્રકારના ભોજનો બનાવી ભગવાનને થાળ અર્પણ કરી અને માં બીજા કામમાં ચડી છે, પણ કામ કરતા કરતા ભગવાનને પ્રાર્થના કરે જાય છે, પ્રભુ મેં ખૂબ પ્રેમથી થાળ બનાવ્યો છે, તું જમજે એમ. તો જમજે હૃદયથી પ્રાર્થના કરે છે, અને પ્રાર્થના કરતા કરતા અચિંતામાં જે વખતે જ્યાં થાળ ધરાયો છે ઠાકોરજીના મંદિરમાં ત્યાં જ્યાં ગયા, ત્યાં તો ગોઠણ્યા વર ચાલતા ચાલતા ભગવાન રાઘવ ત્યાં પહોંચી ગયા છે અને પ્રેમથી ભોજન કરી રહ્યા હોય. આ દ્રશ્ય માં કૌશલ્યજી જોયું છે અને કૈલાસપતિ કે ભગવાનની આ દ્રશ્ય જોતાની સાથે માં અવાક હો ગઈ. મનમાં વિચાર કરવા લાગી, આ શું એમ, આ નાનો એવો બાળક અહીંયા સુધી કેમ પહોંચ્યો? અને તુલસીદાસજીને એમ કે, હું પડ્યું લખવું પડ્યું. માં કૌશલ્ય સ્વયં વિચારમાં ઊંડા ઉતરી ગયા છે.
એ હા ઉહા દુય બાલઈ ક દેખાઈ, ભ્રમય મોર કી આન વિશેષા,
મતિ ભ્રમ મોર કી આન વિશેષા,
દેખી રાય મૈ જનની આકો
કૌશલ્ય. જયારે જોયું તો ઠાકોરજીને આગળ અર્પણ કરેલો થાળ ભગવાન રાઘવ બાખોડિયા વરે ચાલતા ચાલતા પહોંચીને જમી રહ્યા છે. માં કૌશલ્યના મનમાં વિચાર થયો, અને ઘોડિયામાં સુવડાવ્યા હતા ત્યાંથી અહીંયા પહોંચ્યા કેમ આવ્યા, આને ઘોડિયામાંથી નીચે કોણે ઉતાર્યા? વિચારો ભક્તો, ભગવાન આ ભૂમંડળ ઉપર જયારે આવતા હશે ત્યારે પોતાનો ઐશ્વર્ય પ્રતાપ કેટલો દબાવતા હશે. માં કૌશલ્યને તો એમ જ લાગ્યું છે ને, ત્યાં તો સામાન્ય બીજા બાળકોને જેમ મારા બાળક જ છે, ત્યારે સંકલ્પ થયો છે ત્યાંને ઘોડિયામાંથી નીચે ઉતાર્યા કોણે? અને આ સંકલ્પ થતા મનમાં વિચાર થયો, ઘોડિયાથી નીચે ઉતર્યા તો ઘોડિયું તોડી નાખ્યું, નાકું તૂટી ગયું, શું થયું એમ? લાય તપાસ કરો. આ વિચાર કરીને જ્યાં ઘોડિયા બાજુ ગયા તો ભગવાન રાઘવ ઘસઘસાટ ઊંઘી રહ્યા છે. એક ઈ સાથે બે સ્વરૂપના દર્શન થયા, અને બે સ્વરૂપના દર્શન થતા માં કૌશલ્યને અતિ આનંદ થયો. મનમાં એમ થયું, અહો આ તો બ્રહ્મ લાગે છે. મનમાં વિચાર થયો, આ તો સ્વયં પરમાત્મા એ પધારે લાગે છે. અને ભગવાન રાઘવના મનમાં પણ થયું, માને જરાક જાણતો કરાવું, માં તું મને બીજા બાળક જેવો નહીં માનીશ, હું બીજા બાળક જેવો નથી જોજે, માં ભૂલ નહીં ખાઈશ. દિવ્ય દર્શન આપ્યા છે, અને એવા દિવ્ય દર્શન થયા છે. માયા પ્રભુની આગળ ઉભી છે, પણ ગરીબડી થઈને ઉભી છે. બહુ અદ્ભુત વાત લખી, માયા ભગવાનની આગળ ગરીબડી થઈને ઉભી છે. નતર જે માયા બલબલાને નચાવે, બલબલાને ઊંધે કાંધ જીકી દે, માયા ભગવાનની આગળ ગરીબડી થઈને ઉભી છે. આ વાત આપણને ભક્તજનોએ બતાવ્યા છે. આખું જગત માયાથી પરેશાન છે, આખું જગત માયાથી પરેશાન છે. એ માયાને જો પરેશાન કરી હોય તો બધા રસ્તા પડતા મૂકી અને પરમાત્માનું શરણ સ્વીકારીને પ્રભુની ભક્તિ કરી લેવી જોઈએ. પ્રભુની ભક્તિ જે કરવા લાગે છે એને આગળ માયા પછી ભાગવા લાગે છે. ભગવાન સ્વામિનારાયણ વડતાલના પાંચમા વચનામૃતમાં બતાવ્યું કે દુનિયાને જગત એમ કહે છે કે માયા બહુ ખરાબ છે, માયા બહુ ખરાબ છે. પણ માયા તો ત્યાં સુધી જ ખરાબ રહે. બહુ અદભુત બોલ્યા હતા. જ્યાં સુધી સાચા અર્થમાં ભક્ત ભક્ત નથી બનતો. અને વાતે સાચી, દેખાય છે ભક્ત જેવા, પરંતુ હકીકતમાં ભક્ત તો કોઈક જ હોય છે. દર દર મુશકનો નિભજે, એક સંતે અદભુત વાત લખી, દર દર મુશકનો નિભજે કંઈક નવેરો નાગ પણ હોય. ભક્ત એટલા ભગવાનના નહીં જાણો, માહી જગતના પણ હોય. દર દર મુશકનો નિભજે અને કંઈક નવેરો નાગ પણ હોય. માયા તો એને પરેશાન કરે છે જે સાચો ભક્ત નથી થતો. સાચો ભક્ત થાય ને તો માયા એની દાસી બની જાય. ભગવાન સ્વામિનારાયણ આ જ વાત લોયાના 13મા વચનામૃતમાં બહુ સુંદર રીતે બતાવી કે ગમે તેવો જીવાત્મા હોય, અરે ભવ બ્રહ્માદિક જેવાને પણ જો ભગવાનને છોડે તો માયા ગુથલા ખવડાવી દે છે. અને જો ભગવાનના ચરણારવિંદમાં વૃત્તિને જોડી રાખે તો તુચ્છમાં તુચ્છ આત્મા હોય એની પણ માયા દાસી બની જાય છે. આજે પ્રભુ એમાં કૌશલ્યાજીને અદભુત પ્રતાપ જણાવ્યો, માયા જાણે પ્રભુની દાસી હોય એવા અદભુત દર્શન થયા છે. અને ત્યારબાદ જીવ પણ જોયો, જીવ એવી રીતે જોયો જાણે જીવને માયા નચાવી રહી હોય. બરાબર યાદ રાખજો, ભગવાનને આગળ માયા દાસી છે, પણ ભગવાનથી જો દૂર જીવાત્મા જાય તે જીવાત્માને માયા નચાવે છે. ભક્તિનું સાક્ષાત સ્વરૂપના દર્શન થયા, જે ભક્તિ જીવાત્માને માયાથી મુકાવે છે. અદ્ભુત બે સ્વરૂપના પ્રભુના જ્યારે દર્શન થયા, અને એ વખતે માં કૌશલ્યાજી પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા છે.
સ્તુતિ કરી ન જાય હય માન, કરી ન જાય હય માન,
સ્તુતિ કરી ન જાય ભય માન.
જગત પિતા મે સુત કરી જાન,
જગત પિતા મે સુત કરી જાન.
માને બહુ અફસોસ થયો, કહો અનંત કરોડો બ્રહ્માંડ નો માલિક મારી ઘરે પુત્ર બનીને આવ્યા છે અને માને માયાનો એવો મોહ લગાડ્યો, આ ભગવાન છે વાતને હું ભૂલી ગઈ, અને એમ માનવા માંડે બસ અમારા પુત્ર જ છે. જગત પિતા મેં સુત કરી જાના, આ તો આખા જગતના પિતા છે. જે સ્થિતિ શ્રીમદ સત્સંગ યુગમાં માં ભક્તિદેવની સર્જાણી હતી, બહુ પ્રસિદ્ધ પ્રસંગ. માતા ભક્તિદેવીના શરીરમાં જ્યારે જવર આવ્યો હોય, બાલપ્રભુ ઘનશ્યામમાં ભક્તિની સેવામાં હોય, અને સેવા કરતા કરતા દિવ્ય સ્વરૂપના દર્શન કરાવ્યા, અને માને સમાધિ થઈ, અને સીધા અક્ષરધામમાં જ્યારે પહોંચ્યા, અનંત કરોડો મુક્ત વિટાયા થકા ઘનશ્યામને જ્યારે જોયા છે, માં ભક્તિને બહુ પસ્તાવો હતો. જાગ્રત બનેલા માં ભક્તિ બાલપ્રભુ ઘનશ્યામને પ્રાર્થના કરવા લાગ્યા, કૃપાનાથ કૃપાનાથ, આપ મારી સેવા ન કરો માલિક, આપ તો અનંત કરોડો બ્રહ્માંડના માલિક છો, મારી સેવા કરી મને પાપમાં ન નાખો. અને એ વખતે બાલપ્રભુ ઘનશ્યામ બહુ સરસ બોલ્યા હતા, જીવનમાં ઉતાર્યા જેવું. એમ ભક્તો, આ કથા ખાલી સાંભળવાનો વિષય નથી, સાંભળ્યા પછી જીવનમાં અમલીકરણ જો થાય તો કથા મોક્ષ કરી દે. બાકી એકલી કથા સાંભળ્યા પછી જીવનમાં અમલીકરણ જો ન થાય તો કુશળ કરોભાઈએ કહ્યું તો પેલા ભૂદેવને, ભૂદેવ તો આમ ને આમ કથા વાંચી વાંચીને મરી જાય છે, અને હું કથા સાંભળી સાંભળીને મરી જાય છે, તો બે માંથી એક મોક્ષ નહીં થાય. કે કથામાં આવેલી વસ્તુ જીવનમાં જે દિવસે ઉતરશે તે દાડે મોક્ષ થશે. માતા ભક્તિ દેવી જયારે ઘનશ્યામની સ્તુતિ કરવા લાગ્યા, કૃપાનાથ આપ તો ભગવાન છો, મારી સેવા ન કરો. અને એ વખતે ઘનશ્યામ બહુ સરસ બોલ્યા હતા, માં માં હું ભગવાન જરૂર છું, કેટલું સરસ બોલ્યા છે, માં હું ભગવાન જરૂર છું, પણ અત્યારે તારો પુત્ર બનીને આવ્યો છું, માટે તારી સેવા કરવી મારી પરમ ફરજ છે, ભલે ભગવાન હોવ પણ તારો પુત્ર બનીને આવ્યો છે. આ કથા શું બતાવે, પુત્ર ગમે તે કક્ષાએ પહોંચે પરંતુ તેમ છતાંય માતા પિતાની સદૈવને માટે સેવા કરતો રહે, છોટો મને આનંદ છે. અમારા રણછોડની ઉંમર નાની છે પણ એમને પોતાના માત પિતા ઉપર અગાધ પ્રીતિ છે. આવડો મોટો ખર્ચ જેને ખબર ન હોય એને મનમાં એમ જ થાય કે બે ચાર પાંચ ગામ ભેળા થઈને ખર્ચ કર્યો હશે. એક 25-27 વર્ષનો બાળક એકલો ખર્ચ કરીને આવો મોટો મહોત્સવ કરાવી રહ્યા છે, એ કોઈકને જ ખબર હોય. અને એ પણ નિર્દોષ ભાવથી, બસ ભગવાન રાજી થાય, આચાર્ય મહારાજ રાજી થાય, સંતો રાજી થાય, ભંડારિયા દેવ હનુમાનજી મહારાજ રાજી થાય અને મારા માત પિતાની મારા પર પ્રસન્નતા ઉતરે, બસ એ જ હેતુ. હેતુ શુદ્ધ બહુ મહત્વનો, કાર્યની અંદર હેતુ શુદ્ધ બહુ મહત્વનો. એ જ કાર્યને પૂર્ણ સફળતા પ્રાપ્ત થાય છે જ્યાં હેતુ શુદ્ધ હોય છે. હેતુ શુદ્ધ ગમે તે નિશાન પાડી શકે છે. હેતુ શુદ્ધમાં સ્વાર્થની ગંધ હોતી નથી અને સ્વાર્થ વિનાની વાત વિના કદી પણ સફળતા મળતી નથી. તમે યાદ રાખજો, જ્યાં જ્યાં સફળતા તમને દેખાય છે ત્યાં તે હેતુ શુદ્ધ હશે અને નિષ્ઠા પકવ હશે. નિષ્ઠા પકવ હોય, હેતુ શુદ્ધ હોય, એમાં કદી નિષ્ફળતા ન હોય. તમે કલ્પના કરો, એક દાડો હિન્દુસ્તાન ગુલામ દેશ હતો, ગુલામ દેશ, એને આઝાદ કોને કર્યો? ગાંધીજી. એની અંદર બે ગુણ તમને જોવા મળશે, એક તો નિષ્ઠા મજબૂત હતી, ન તો જે દાડે આફ્રિકામાં અપમાન થયું અને એને લિંગટ ગાંઠ વાળી, મારે ભારત દેશમાંથી આ ગોરિયાને કાઢે છૂટ્યો છે, મારા દેશમાં પગ નો ટકવા દો, કોઈને આગળ વાત રજૂ તો કરી છે ને, ત્યારે સાંભળનારના મનમાં નહીં થયું હોય, હાલી હું મળ્યો મુઠે આટક્યા છે. અંગ્રેજો જેની પાસે એટલી તાકાત છે, આખા હિન્દુસ્તાનને ફૂકી મારે, અરે પૂરી દુનિયા ઉપર જેને સામ્રાજ્ય કર્યું છે એને તું શું કાઢી શકવાનો હતો? કેનારા મળ્યા હશે, કીધું પણ હશે, પણ એની નિષ્ઠા મજબૂત હતી અને એનો હેતુ શુદ્ધ હતો. જો ગાંધીજીના મનમાં સંકલ્પ હોત અંગ્રેજો હટી જાય પછી હું વડાપ્રધાન થઈ જાઉં તો હજી કદાચ ભારત આઝાદ ન થયો હતો. હેતુ શુદ્ધ હતો, બસ મારા દેશને સ્વતંત્રતા અપાવો, બસ કાંઈ ન જોઈએ. તમે માનશો, 5 વર્ષ પહેલા અમારે પીપળી ગામમાં પારણ હતી ભૂપતભાઈ ને, ત્યાં એમાં અમારે રણછોડ ગાડી ચલાવતો હતો. મને કે સ્વામી, પહેલી જ અમારી મુલાકાત અને પહેલી મુલાકાતમાં જ પરસ્પર ખૂબ એક થયું. મને કે સ્વામી, મારે તમારી કથા મારા ગામમાં આત્સંગ કરાવી છે. હું મોઢે થા પાડતો પણ હૃદયથી નો જ પાડતો, કારણ કે 5 વર્ષ પહેલા ઉંમર એની કેટલી હોય. મને એમ કે આ વાયડ્યું કોક લાગે છે, આ ક્યાંથી ખર્ચો કરે? મને પૂછ્યું ખોરું, મને કે ખર્ચ કેટલો થાય? મેં કીધું 8-10 લાખ તો ખરો. મને કે કરી નાખીએ કે આપણે? મેં કીધું હાવ ફરી ગયું લાગે આમાં, પણ કરી આત્સંગમાં જોરદાર પારણ કરી. સ્વામી હવે આપણે આલો ભંડારીય દેવના દર્શન કરવા જઈએ, ત્યારે મેં આવ્યા હતા અહીંયા અને મને કે એક દાડો આપણે અહીંયા 25 લાખ રૂપિયા ખર્ચવા છે અને પારણ કરવી છે. પણ પછી મને બહુ નાનો જ પડતી, કારણ કે પેલો અનુભવ થઈ ગયો હતો ને 10 લાખ વાળો. અને હકીકત વાત એમ છો, માણસ પોતાના જીવનની અંદર 2-4 જ કામ સારા કરે તો પછી એને દુનિયા માટે સામે સોગંદ ખાવાની જરૂર નથી. મારા સોગંદ તારા સોગંદ આમ કરીશ એમ, કાર્ય કરતો રહે વ્યક્તિ, કાર્ય કરતો રહે. હું સાચો છું ખોટો છું એની સાબિત કરવાની દુનિયાની સામે જરૂર નથી. બસ પોતાના કદમને આગળ ઉઠાવતા રહો, ઉઠાવતા રહો, સાચું સાચું જ ઠરશે. અને તમે જોઈ શકો છો આવું ભવ્ય આયોજન તૈયાર થયું. માત પિતાનો રાજીપો ગ્રહસ્થ માટે બહુ જરૂરી છે. સ્વયં ઘનશ્યામ એમ કહી રહ્યા છે, માં માં હું ભગવાન જરૂર છું પણ અત્યારે તારો દીકરો બનીને આવ્યો છું. આજ પ્રભુ રાઘવની આગળ માં કૌશલ્યાજી પ્રભુના બે સ્વરૂપ જયારે જોયા છે, આશ્ચર્યમાં ગરકાવ બન્યા, બે હાથ જોડી અને સ્તુતિ કરવા લાગ્યા છે. હે કૃપાનાથ,
સ્તુતિ કરી ન જાય હય માના,
સ્તુતિ કરી ન જાય ભય માના,
જગત પિતા મેં સુતે કરી જાના,
જગત પિતા મેં સુતે કરી જાના,
હરિ જનને બહુ વિધિ સમય જાય
હરિ જનને બહુ વિધિ સમજાય
હરિ જનને બહુ વિધિ સમય જાય
હરિ જનને બહુ વિધિ સમજાય
યહ જને કતહુ કહસિ સુનુ માયે
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 માં કૌશલ્યાજી પ્રભુ રાઘવને આગળ હાથ જોડીને કરગરવા લાગ્યા, કૃપાનાથ મને માફ કરો, આપ તો જગત તાત હોવા છતાંય મેં તમને મારા પુત્ર માન્યા છે, મારી ભૂલ થઈ, મને માફ કરો. પ્રભુએ મોઢું મલકાયું છે, માં તો એમ કેમ બોલે છે, હું તારો પુત્ર ક્યારે બન્યો હોઈશ, મારી ઝાંખી થવી મુશ્કેલ છે સ્વપ્નમાં, પણ મારી ઝાંખી ન હોય એને બદલે આજ હું તારે ત્યાં પુત્ર બનીને આવ્યો, માં એની પાછળ કઈ કારણ તો હશે ને, અને વાત સાચી છે, કારણ વિના કાર્ય કોદી શક્ય ન બને. કોઈ બહાર જઈને ફરિયાદ કરે ફલાણે મને લાફો માર્યો, એમને ન માર્યો તારી જીભ પહેલા ઊંચી નીચી થઈ છે, એમને ફળ ન મળે, કારણ વિના કાર્ય શક્ય ન બને. માં ભલે હું ભગવાન છું, પરંતુ તારો પુત્ર બનવું પડ્યું મારે, તારી ઊંચાઈ કેટલી હશે. ભલા માણસો, આ જગતની અંદર તાલુકા પ્રમુખની માને અરખ નો માય, મારો દીકરો તાલુકા પ્રમુખ છે, ખબર નહીં બીજ ચૂંટણીમાં જીતવાનો હારવાનો, તોય આનંદ નો માય, અને પોતાની જાતને મહાન સમજે તો ભગવાન જેના દીકરા થયા હોય માં કેટલી મહાન હશે. માં હું તારો પુત્ર પરબ્રહ્મ જરૂર છું, પણ તારે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી, માં તું ઉપાધિ નહીં કરીશ, તને સુખ દેવા માટે, પુત્ર વાત્સલ્યનું સુખ આપવા માટે તારે ત્યાં બાળક બનીને આવ્યો છું માં, પણ સાંભળ, આ તું વાત કોઈને કરીશ નહીં. બરાબર સમજ્યા જેવી વાત, ભગવાન એમ કે આ વાત તું કોઈને કરીશ નહીં. અને ભક્તજનો, સામાન્ય જીવમાં ભગવાનમાં મહાપુરુષોમાં ભેદ રહેવાનો હોય, કેટલી સરસ વાત કરી, માં હું તારો પુત્ર છું, ભગવાન છું, તને સુખ દેવા માટે આવ્યો છું, પણ તું વાત કોઈને કરીશ માં, મારી મોટપની વાત, કઈ વાત નહીં કહેવાની કે મારા પુત્ર ભગવાન છે, વાત તો કોઈને કહીશ માં, મારી મોટપની વાત તું જગત પાસે રજૂ કરીશ નહીં. આમ ભગવાન જયારે ભૂમંડળ ઉપર આવે છે ત્યારે ભગવાનને એ સ્થાન હોય છે, કોઈ પણ હિસાબે જગત મને જાણી ન જાય, આમ જો જાણી જશે ને તો મારે જે ચરિત્રો કરવા છે કરવાની મજા મારી જશે. આમ ભગવાન બને એટલું પોતાના ઐશ્વર્ય પ્રતાપને દબાઈ 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 જ કરતા હોય છે, પરંતુ તેમ છતાંય ક્યારેક બહુ ઉતાવળ થઈ જાય, અતિ ઉતાવળ જયારે થઈ જાય ને ત્યારે એનો દિવ્ય ભાવ જણાય આવે છે, બાકી બહુ જ દબાવ, ખૂબ દબાવ, ખૂબ દબાવે. આવો તમને નાનકડો એવો પ્રસંગ મહાભારતનો દેખાડું. મહાભારતનું જબરજસ્ત યુદ્ધ, એનો જયારે પાયો નખાણો, અમને સામને પાંડવ પક્ષ, કૌરવ પક્ષ, સેનાઓ ગોઠવાણી, પાંડવ પક્ષમાં સેનાપતિ પદ અર્જુને સંભાળ્યું છે, દ્વારકાધીશ એના સારથી બન્યા. ભગવાન કેટલું પોતાનું ઐશ્વર્ય દબાવતા છે તમે કલ્પના કરો, સારથી બન્યા, સારથી એટલે એનો તમે અર્થ કરો, સારથીનો અર્થ તમને ખબર છે, ડ્રાઈવર, સુધારેલો શબ્દ, સારથી ડ્રાઈવરની વેલ્યુ શું. હા, ભગવાન ભક્તને આગળ કેટલા બધા આધીન બની જતા હશે અને પોતાનો પ્રતાપ કેટલો બધો દબાવતા હશે. ભગવાન સારથી બન્યા, ડ્રાઈવર બન્યા, અને ડ્રાઈવરનું કામ શું, શેઠ કહે ત્યાં ગાડી લઈ જાય. અર્જુન એમ કે કૃપાનાથ આ બાજુ રથ અંકાર, એ બાજુ લઈ જાય, કૃપાનાથ આ બાજુ રથ અંકાર, એ બાજુ રથ લઈ જાય, સારથી બન્યા. અર્જુને દ્વારકેશને કહ્યું છે, દ્વારકેશ મારા રથને આગળ વધારો, મારે દુશ્મનના સૈન્યને જોવું છે. દ્વારકાધીશે રથને આગળ વધાર્યો, દુશ્મનના સૈન્યની સામે રથ જઈને ઉભો રહ્યો, પણ દુશ્મનના સૈન્યમાં પિતા ભીષ્મને જ્યારે જોયા છે, ગુરુ દ્રોણને જ્યારે જોયા છે, કૃપાચાર્યને જ્યારે જોયા, કર્ણને જ્યારે જોયો, અર્જુને ગાંડી ફેંકી દીધી. માલિક, હું યુદ્ધ કરવા માંગતો નથી. કેમ? આ બધા સંબંધીને મારી નાખીને મારે હસ્તિનાપુરનું રાજ્ય મુફતી ન જોઈએ. અરે પણ અર્જુન, એમ ન ચાલે. શું કામ ન ચાલે? સાંભળ, તું જો આમ કરીશ અને યુદ્ધ નહીં કરતો, તું દુર્યોધનને બરાબર નથી ઓળખતો લાગતો. તને રાયના દાણા જેટલી ધરતી આપવા માટે યુદ્ધ વિના તૈયાર નથી. અર્જુન, ભિખારી વેશમાં જિંદગી પૂરી કરવી પડશે. અર્જુનના મોઢામાંથી શબ્દ નીકળ્યા, કૃપાનાથ, ભિખારી બનીને જિંદગી પૂરી કરીશ, પણ આ બધાને મારીને મારે હસ્તિનાપુરની ગાદી નથી જોતી. એમ દ્વારકાધીશ સમજાવે છે કે અર્જુન, તું માન, ક્ષત્રિયનો ધર્મ છે, એને તો યુદ્ધ કરવું જોઈએ. બ્રાહ્મણનો ધર્મ જ ભિક્ષા વૃત્તિ કરી, સાધુ બ્રાહ્મણોનો ધર્મ છે. અર્જુન, તું તારા ધર્મમાંથી ભ્રષ્ટ ન થા. પરંતુ અર્જુન જ્યારે એકના બે નો થયા, અને દ્વારકાધીશને ખબર છે કે અત્યારે આ તમામ અધર્મીઓ જ્યાં સુધી ન મરે ત્યાં સુધી ધર્મનું સ્થાપન અસંભવિત છે, અને એના માટે નિમિત્ત મારે અર્જુનને જ બનાવવાનો છે, યશ મારે અર્જુનને આપવો જ. પણ અર્જુન તૈયાર નથી થતા. અને એ વખતે દ્વારકાધીશ ઉતાવળા થઈ ગયા. ઉતાવળા થઈ રથ પર સલામ મારીને દુર્જેને ઉભા રહ્યા, અને મોઢામાંથી શબ્દ નીકળ્યો, અર્જુન દેખે મેરે સામને. અને જ્યાં અર્જુને દ્વારકાધીશની સામે જોયું છે, વિરાટ સ્વરૂપના દર્શન થયા. અર્જુન જોઈ લે દુશ્મનના સૈન્યને. અને અર્જુને જ્યાં દુશ્મનના સૈન્યની સામે દ્રષ્ટિ નાખી, તો એકલા મળદા જ પડ્યા હતા. મળદા એમ, અર્જુન તો એમ માને છે આ બધાને મારે મારવાના છે. અર્જુને એ બધાએ જ્યારથી ધર્મનો ત્યાગ કર્યો, ત્યારથી મરેલા મળદા જ પડ્યા છે. તને તો નિમિત્ત માત્ર બનાવવાનો છે. અર્જુન, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ તમ સ્વરે પાપેભ્યો મોક્ષિષ્યામી મા સુચા. અર્જુન, તું તારા મનના માનેલા ધર્મ એક બાજુ મૂક, જેમ હું કહું એમ તો કર. ઉઠાવ ગાંડી અને વિધિનાગ જેને જેને હું કહું એને. અને અર્જુને વિરાટ સ્વરૂપના જયારે દર્શન કર્યા, ત્યારે ખબર પડી, ઓહો, આ દ્વારકાધીશ તો સ્વયં પરમેશ્વર છે. માલિક, હું તો એમ માનતો હતો આપ બળિયા છો, છળિયા છો, કળિયા છો, મારા મિત્ર છો, પણ આજ મને જ્ઞાન થયું આપ તો સ્વયં સર્વેશ્વર છે. ભગવાન બહુ ઉતાવળે જયારે થાય ને, ત્યારે ઐશ્વર્ય પ્રતાપ દેખાય આવે, નહીં તો દબાય દબાય જ કરે, દબાય દબાય કરે, દબાય દબાય જ કરે. પ્રસિદ્ધ પ્રસંગ, ભગવાન શ્રી હરિ, ભગવાન સ્વામિનારાયણ ગઢપુરની બાજુમાં કરિયાણા ગામ પધારેલા. ત્યાંના મીણુબાઈ આખા ગામમાં સમાચાર આપ્યા, અમારા ભગવાન આવવાના છે, અમારા ભગવાન આવવાના છે, તેમ બધા આવજો. આખું ગામ જોવા માટે ભેગું થયું, દર્શન કરવા માટે ભેગું થયું. અને એ જ વખતે ભગવાને કેવું માનુષિક ચરિત્ર કર્યું, કોઈકે સમાચાર આવીને આપ્યા, મહારાજ તમને તેડવા માટે, પકડવા માટે બાબો સાહેબ આવી રહ્યો સમરેલીથી. અને આટલા શબ્દ સાંભળતાની સાથે ભગવાન સ્વામિનારાયણ મીણબાઈને કે તમે અમને જલ્દીથી જલ્દી કે ખંગરી દો, કે નહીં તો બાબો સાહેબ આવશે, અમને પકડી લેશે, અમને મારી નાખશે, માટે સંઘરી દો. અરે પણ કૃપાના, ક્યાં સંગ્રહ, તમને પોસાય ત્યાં સંગ્રહ, પણ જલ્દી કરો. માલિક ડામસ્યો છે, ડામસ્યમ સંઘરી દો, તો ડામસ્યમ સંઘરી દો. અનંત કરોડો બ્રહ્માનો માલિક ડામસ્યમ હંતાણા, પણ ડામસ્યમ હંતાણા પછી પાછો આખો ધ્રુજ આવે. અને આ દ્રશ્યને જયારે ગામના લોકોએ જોયું, ગામના લોકોના મોઢામાંથી શબ્દ નીકળ્યા, મીણબાઈ હાવ ગાંડી થઈ ગઈ, આને ભગવાન માને છે. ઓલા બાબા સાહેબની વાત સાંભળતા તો આખો ડામસ્યો ધ્રુજાવે છે, અને મીણબાઈને ભગવાન કહે છે. અને આટલા શબ્દ સાંભળતા મીણબાઈના મોઢામાંથી શબ્દ નીકળ્યા, કૃપાનાથ, આપ ગમે તેવા માનસિક ચરિત્ર કરશો, તેમ છતાં મને લેશ માત્ર સંશય નહીં થાય, પણ માલિક આ બધા નાનલા ફૂટી જાય. આને કૃપાનાથ, અનંત કરોડો બ્રહ્માંડમાં કોની તાકાત છે આપનો વાકો વાળપણ કરી શકે? અને આટલા શબ્દ સાંભળતા ભગવાન શ્રીહરિ ડામસ્યન ધક્કો મારી નીકળ્યા બહાર. મીણબાઈને કહે છે, શું તમે વાત કરો, અમારામાં આટલી બધી સામર્થ્ય છે? હાલો, આજ તો બાબા સાહેબના ભૂકા કાઢી નાખીએ. ઢાલ હાથમાં લીધી, તલવાર હાથમાં લીધું, ભાલો હાથમાં લઈ મીણબાઈને કે તમે સાંભેલું લીલો, કે નીકળ્યા નગરની બહાર. અને ભગવાન શ્રીહરિએ પોતાનો ડાબો પગ પૃથ્વી પર જોરથી પછાડ્યો, અંડાબો પગ પૃથ્વી પર પછાડતાની સાથે આખી પૃથ્વી ધણધણી ઉઠી. ભયંકર અવાજ થયો, એવો ભયંકર અવાજ થયો કે બાબા સાહેબના સૈન્ય અંદર રહેલા ઘોડાઓ, હાથીઓ, એ બધાના કાનના પડદા તૂટી ગયા. અરે સિપાયોના કાનના પડદા તૂટી ગયા. અને બીકના માર્યા હાથીઓ ઘોડાઓ ઉઠી આમથી તેમ ભાગમ ભાગ કરવા માંડ્યા. બાબો સાહેબ આજ્ઞા કરે, તમે આગળ જાઓ, એટલે સામે ચાલે. અને એવો પ્રતાપ દેખાડ્યો, એવો પ્રતાપ દેખાડ્યો, હજારોની સંખ્યામાં વિશાળ મોટું સૈન્ય હોય. અને આ દ્રશ્ય બાબા સાહેબે જયારે જોયું ત્યારે બાબા સાહેબ ફરીને અમરેલી ગયો. અને અમરેલી ગયા પછી બાબા સાહેબના મોઢામાંથી શબ્દ નીકળ્યો, આ સુધી માનતો હતો કે સ્વામિનારાયણ બહુ બહુ તો મોટા પુરુષ છે, પણ આજ ખબર પડી સ્વામિનારાયણ સ્વયં પરમેશ્વર ભગવાન ભૂમંડળ ઉપર પધાર્યા છે. પછી બાબો સાહેબ કુદી હામો નો આવ્યા. ભગવાન જયારે ભૂમંડળ પર પધારે છે ત્યારે ત્યારે એની તાન એ હોય છે, કોઈ પણ ભોગે કરી અને પોતાના ઐશ્વર્ય પ્રતાપને દબાવતા જ રહે છે, દબાવતા જ રહે છે. આજમાં કૌશલ્યાને કહે છે કે મામા જોજે, હું ભગવાન છું એ વાત તું કોઈને કરીશ નહીં. માં કૌશલ્યાએ કહ્યું છે, કૃપાનાથ હું કોઈને વાત નહીં કરું, પરંતુ આપની પાસે માંગણી એ કરું છું, મને જિંદગીમાં કદી માયા વ્યાપે નહીં, તમારી પ્રત્યે કદી મનુષ્ય ભાવ પરઠાય નહીં, આટલી કૃપા કરજો. અને જો એમ નહીં થાય તો જગતને કહી દઈશું આ ભગવાન છે. પ્રભુ રાઘવે વચન આપ્યું છે, જામાં હું તને વચન આપું છું, જિંદગીમાં પણ તને માયા વ્યાપવા નહીં દઉં. માં કૌશલ્યાએ કહ્યું, તો હું પણ તને વચન આપું છું, જા રાઘવ હું જગતને ગમે તે પોઝિશન નિર્માણ થશે તો પણ કહીશ નહીં કે મારો રામ ભગવાન છે. અને કૈલાસપતિ કે ભવાની આમને એમ પ્રભુ ધીમે ધીમે કરતા મોટા થવા લાગ્યા છે. અને ભગવાન થોડા જયારે મોટા થયા એ વખતે અવધપતિ માં કૌશલ્યા સુમિત્રા કઈ કઈ નક્કી કર્યું છે, ચારે કોરનો શૌલ સંસ્કાર કર્મ કરાવો છે, પવિત્ર મુહૂર્ત જોડાવી, વિદ્વાન અનેક ભૂદેવોને બોલાવી, અનેક સાધુ પુરુષોને બોલાવી મોટો ઉત્સવ કર્યો છે અને શૌલ સંસ્કાર કર્યો છે. પેલા બધા સંસ્કારો હતા, આહિસ્તા આહિસ્તા મળ્યા બધા ભૂસાવા, હવે તો બે રહ્યા છે, એક લગ્ન નો બીજો મરણ નો, એમાં અડધું અડધું થઈ ગયું શહેરમાં તો. જમણા પગે જરાક અગ્નિ અડાડે ને પછી છાપ પાડી દે રૂપ કરતા પૂરું. અને લગ્નમાં તો આહા બગડાટી બોલાવતા, અમને બે ચાર ફેરાય ફેરી દે, ચાર પૂરા કરે ને ખબર નહીં, અનવ્યતા કરી મૂક. અમારે ભલામણ એક રાજકોટમાં ભગત આવ્યા હતા, મેં કીધું તમે કેમ કરો લગ્નમાં કોઈને જાઓ, કે પહેલા જતો તો હવે નહીં જતો. મેં કીધું કેમ, મને કે હું ત્યાં જાય, મેં કીધું વાંધો શું આવ્યો, મને કે ગયા વર્ષે એક જગ્યાએ જમવાનું મારે આમંત્રણ હતું કે રાજકોટમાં, અને હું જમવા ગયો, વાડીના પગથિયા ચડતો હતો ને ઓલા દ્વારપાલ રોક્યા, મને કે હે કઈ બાજુ જાશ, મેં કાર્ડ દેખાડ્યું, ભાળતો નથી, આ કાર્ડ મળ્યું છે આમંત્રણ જમવા આવ્યો, તો વ્યતો થાય એ જાણતો, પરણીને ગઈ બીજી પરણી ગઈ ને ત્રીજી પરણે જ કે પણ તે દાડે તો સંસ્કારની બહુ મોટી મહાનતા હતી. શૌલ સંસ્કાર કરાયો છે પ્રભુનો. અને ધીમે ધીમે પ્રભુ મોટા જયારે થવા લાગ્યા છે ત્યારે મનોહર મનોહર અદભુત અદભુત ચરિત્રો પ્રભુ કરી રહ્યા છે. પ્રભુ નાના નાના ઘણા બધા મિત્રો થયા છે. અને 2-2.5 વર્ષની પ્રભુની જયારે ઉંમર થઈ, માતા કૌશલ્યા પ્રભુના પગની અંદર ઝાંઝર પહેરાવે, કીડે કંદરો બંધાવે, જમણા ગાલમાં ટીબકડી કરી આપે અને મસ્તક ઉપર સુંદર વાળનું ફૂમકું લઈ આપે. અને કૈલાસપતિ કહે, ભવાની એ વખતે જે સ્વરૂપ અદ્ભુત દિવ્ય શોભતું હતું, જેને જોવાને માટે વૈકુંઠ ધામમાંથી અનંત મુક્ત અને વિમાનોની ઠઠ જાણે જામી જાય છે. અયોધ્યાની નર નારીઓ આ સ્વરૂપને જોઈ જોઈને પાગલ બને છે. પ્રભુને ઘણા બધા મિત્રો પણ થયા છે. નાના નાના મિત્રોની સાથે પ્રભુ નિત્ય નિત્ય ખેલવા માટે જાય છે. હું તને શું કહું,
મૈ નહીં કર મૈ બચન આગો ચર જોઈ,
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 દશરથ અજીર બિચર પ્રભુ સોઈ,
દશરથ અજીર બિચર પ્રભુ સોઈ,
દશરથ અજીર બિચર પ્રભુ સોઈ,
દશરથ અજીર બિચર પ્રભુ સોઈ.
હે ભવાની, મનના જે મનનમાં ના આવે, ચિત્તના જે ચિંતનમાં ના આવે, બુદ્ધિના જે નિશ્ચયમાં ના આવે, જેને માટે યોગીઓ વર્ષો સુધી ધ્યાન કરે, યોગી સાધે, તેમ છતાંય પણ જેની ઝાંખી દુર્લભ છે એ મર્યાદા પુરુષોત્તમ નારાયણ આજ અવધપતિના આંગણે વિવિધ પ્રકારના ચરિત્રો કરે છે. અને ભગવાન રાઘવ જયારે ચરિત્ર કરતા હોય અને પગમાં ઝાંઝર પહેરાવીને પ્રભુ ચાલે, એના રૂમઝુમ 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 આવા અવાજો આવે. અને ભવાની દેવી અવાજોને સાંભળતા અયોધ્યાની નારીઓ જેને પાગલ બને છે, પાગલ બની બની અવધપતિ ને ઘેરે આવે છે. માં કૌશલ્યાજીને કહે છે, માં માં અમને રાઘવને રમાડવા આપો. બીજી નારી કે, માં મેં ઘણા દાડાથી પ્રભુને રમાડ્યા નથી, મને રમાડવા આપો. ભવાની આમ નિત્ય નિત્ય મીઠા ઝઘડાઓ થાય છે, કેમ દિવસ જાય કેમ રાત્રિ જાય કોઈને ખબર પણ પડતી નથી. અને વાતે સાચી છો, દુઃખમાં દિવસ લાંબો થતો હોય છે, સુખમાં ટૂંકો થતો હોય છે. અને દુઃખ ક્યારે હોય? દુઃખ ક્યારે હોય? ભગવાન ભૂલાય ત્યારે. આગળ બહુ અદભુત પ્રસંગ આવશે. પ્રભુ રાઘવ હનુમાનજીને બહુ અદભુત એક પ્રશ્ન કરે છે, મારુતિ જીવનમાં દુઃખ ક્યારે હોય? અને મારુતિ બહુ સરસ બોલ્યા છે,
કહ હનુમંત બિપાતિ પ્રભો સોઈ,
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 જગ તવ સુમિર જન ન હોય,
જબ તબ સુમિર ભજન ન હોય,
જબ તબ સુમિર ભજન ન હોય,
જબ તબ સુમિર ભજન ન હોય.
માલિક દુઃખ તો ત્યારે હોય જયારે તારું ભજન જતું રહે, જયારે તારી સ્મૃતિ ભૂલાય, તું ભૂલા ને ત્યારે દુઃખ હોય. અયોધ્યા વાસીઓ આજ સુખમાં ડૂબી રહ્યા છે, અને સુખમાં કેમ દિવસો જાય ની ખબર પડતી નથી. બધું સુખ જાણે અયોધ્યા ની અંદર ઠલવાઈ ગયું છે. તદ ઇષ્કાણામ નારીણામ પુંસામ સસ્થગિત આત્મનામ પ્રવિષ્ટમ નાશકત્વાપી હૃદયે ભવવેદના. જ્યારથી પ્રભુનું પ્રાગટ્ય થયું છે ત્યારથી અયોધ્યા ની અંદર જાણે દુઃખ તો પ્રવેશ કરવા જ પામ્યું નથી. અયોધ્યાની બોર્ડર ની અંદર દુઃખ પ્રવેશ નથી કરી શકતો. આનંદમાં આનંદમાં દિવસો વ્યતીત થાય છે. રાઘવને ઘણા ઘણા નાના નાના મિત્રો થયા છે. પ્રભુ મિત્રોની સાથે રમવા જાય છે, ખેલવા જાય છે. બપોરનો સમય થાય પણ તેમ છતાંય રમીને પાછા ના આવે. માં કૌશલ્યાજી અવધપતિને કહે, તમે જલ્દી જાઓ ને, રાઘવ ક્યારે ના ગયા છે, આવ્યા નથી, હજુ ભૂખ્યા થયા હશે. અવધપતિ બોલાવવા માટે જાય.
ભોજન કરાત બોલાવ જબ રાજા,
ભોજન કરાત બોલાવ જબ રાજા,
ભોજન કરાત બોલાવ
રાઘવ બેટા ચાલો ભોજન કરવા ચાલો. ભગવાન રાઘવ ભોજન કરવા આવતા નથી. આની પાછળ બહુ અદ્ભુત તાત્પર્ય છે. એક બાજુ પિતા છે, બીજી બાજુ બાળકો છે. પ્રભુ બાળકોની સાથે રમી રહ્યા છે અને પિતા બોલાવા આવે છે. પિતા કોણ છે? અવધપતિ છે. અવધપતિ કોણ છે? અયોધ્યાના રાજા છે. રાજા બોલાવે છે, મિત્રોની સાથે પ્રભુ ખેલે છે, મિત્રોને છોડીને આવતા નથી. આ વાત એ બતાવે છે આ રાજામાં સહજ જ અહંકાર હોય કે હું રાજા છું, એમ હું રાજા છું, બહુ મોટો છું. અને જ્યાં સુધી આ જગતની મોટપ હૃદયમાં ભરી હોય ત્યાં સુધી પ્રભુ એની પાસે કદી પણ જાતો હતો નથી. બીજા નંબરમાં સામે બાળકો છે, બાળકો નિર્દોષ હોય, બાળકોની અંદર અહમ ભાવ શૂન્ય હોય. માને જ્યારે અહંકાર શૂન્ય થઈ જશે, અહંકાર જ્યારે ઓગળી જશે ત્યારે પ્રભુ આધીન બનશે, વશ બનશે. આજ પ્રભુ મિત્રોને વશ બન્યા છે, અવધપતિ બોલાવે તેમ છતાં પણ આજ પ્રભુ પિતાશ્રીનો અવાજ સાંભળવા તૈયાર નથી. અવધપતિ તો થાકી ગયા, બોલાય બોલાય, અને તેમ છતાં જ્યારે પ્રભુ રાઘવ ગયા ને પાછા આવીને કૌશલ્યા દેવીને કીધું, દેવી તમે જાઓ, મારું તો માનતા નથી. માં કૌશલ્યાજી દોડતા ગયા છે.
કૌશલ્યા કઠો ચલ હી પરાયે
અવધપતિ ના બોલાવે જયારે પ્રભુ નહીં ગયા. આખીર કૌશલ્યાજીને મોકલ્યા છે, તમે જાઓ. પુરુષ અહંકાર નું પ્રતીક છે, નારી ભક્તિ નું પ્રતીક છે. માં કૌશલ્ય દેવી ભક્તિ નું પ્રતીક છે. માં બોલાવા ગઈ, પ્રભુ ઠુમક ઠુમક કરતા દૂર થોડા ગયા તો ખરા, પણ બરાબર યાદ રાખો અહંકારી વ્યક્તિ કાર્ય કરવા માટે આગળ તો આવશે, પણ એનો અહંકાર પોષાશે તો કામમાં લાગેલો રહેશે. એને લાગશે કે મારો અહંકાર નથી પોષાતો, મારું ધાર્યું નથી થતું, એ પડતું મૂકશે. અવધપતિ બોલાવા તો ગયા પ્રભુને, પરંતુ એને બોલાવ્યા પ્રભુ જયારે આવ્યા નહીં. અવધ પછી પાછળ અવધપતિ પાછળ દોડ્યા નથી, પાછળ નથી ગયા, પાછા વળી ગયા. અહંકારી તુરંત કામને પડતો મૂકશે, ધાર્યું નહીં થાય. જ્યારે માં ભક્તિ જ્યારે બોલાવા ગયા છે, ભક્તિ પ્રેમ, પ્રભુ ઠુમક ઠુમક કરતા આગળ ગયા, પણ માં ભક્તિ પાછા ન વળ્યા. માં ભક્તિ પણ પાછળ પાછળ દોડ્યા છે, અને દોડતા દોડતા બૂમ મારી, બેટા રાઘવ, બેટા રાઘવ. અને માની પ્રેમ ભરી બૂમ સાંભળતાની સાથે કૈલાસપતિ ગઈ ભવાની. પ્રભુ રાઘવે પણ સામી દોડ દીધી છે, દોડતા દોડતા આવ્યા છે, માને ભેટી પડ્યા છે. પણ અદભુત પ્રભુ શોભતા હતા.
ધુસર ધોરી